દસ લક્ષણી પર્વમાં આજે બીજો દિવસ છે. માન કસાઈથી રહિત માર્દવ ધર્મની આરાધનાનો આજે પૂજામાં જેમ લીધું એમ અપૂર્વસરમાં પણ ક્યાં સુધીની વાત લીધી છે કે વંદે ચક્રી તથાપિ ન મળે માન. સાધક દશામાં જ્યાં સમ્યક દ્રષ્ટિને પણ પોતાના સ્વભાવથી અધિક કોઈ દેખાતું ન હોય તો મુનિરાજની દશાની તો શરૂઆત. ચક્રવર્તી એમાં લીધું છે, કદાચ સ્વર્ગનો દેવ ઇન્દ્ર આવીને પણ નમસ્કાર કરે તો માન ઉત્પન્ન થાય. ક્યાં સુધીનું માન? કાયાથી નહીં, વચનમાં નહીં, મનમાં નહીં, એમાં પણ કરવું કરાવવું અનુમોદના સુધીનું નહીં. જેને ગુજરાતીમાં બીજી ભાષામાં કહીએ તો કેવું કહેવાય, એમને રૂવાડામાં પણ અભિમાન ન જાગે એટલી વૈરાગ્યની, ઉપેક્ષાની, ઉદાસીનતાની પરણતી થઈ ગઈ છે. જેમ શરીરને કહે ને, પોતાનું કોઈક બહુમાન કરીને, વખાણ કરીને બોલે તો રૂવાટા કેવા થઈ જાય, ઊભા થઈ જાય. અહીંયા કહે છે કે રૂવાટામાં પણ જેને નથી એવી એક અધિક દશા. સ્વભાવના બહુમાનની આગળ કોઈ સંયોગનું સન્માન જ રહેતું નથી અને એવી વિતરાગી દશા, આ તેનું નામ મુનિ દશા, જે સ્વરૂપના સાધ્ય પદના ઉત્કૃષ્ટ સાધક છે. જે આપણે અહીંયા સાધ્ય સાધક અધિકાર જે ચાલે છે તો એ સાધ્ય કેવા છે તો એના ઉત્કૃષ્ટ સાધક પણ કેવા છે. સાધના ચોથે ગુણસ્થાનથી શરૂ થઈ ગઈ છે પણ આ તો એક ઉત્કૃષ્ટ અંતરાત્મા જેને કહેવાય એવા મુનિરાજના આવા પરિણામ જોઈને આપણને આવી દશા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. અને આવા દશાવંત ઉપકારી ધર્માત્માઓથી લઈને ઉત્કૃષ્ટ મુનિરાજ એના પ્રત્યે તારું અભિમાન છોડીને એમના પ્રત્યે વિકલ્પની ભૂમિકા છે તો એમનું બહુમાન કરજે. પોતાના વિપરીત અધૂરા જ્ઞાનની અધિકતા છોડીને ઉત્કૃષ્ટ સાધક છે એના પ્રત્યે બહુમાનના ભાવ, એના માટે આ પર્વ હોય છે. પર્વમાં સામાન્યપણે આપણી વૃત્તિ ન્યા જતી હોય છે કે કાંઈક વ્રત, તપ, નિયમ, પૂજા આદિ કાંઈક બધું કરવાનું હશે, હોય છે પૂજા આદિ હોય છે નાના, પણ એની સાથે એક અંતરંગની ભાવના કેવી હોય છે, ઓહો આવા જૈન દર્શનના આવા ઉત્કૃષ્ટ સાધક હોય, અને તો પછી હું એક જૈન તરીકે મને સ્વીકારું છું તો મારા પરિણામ કેવા હોવા જોઈએ. ઉત્કૃષ્ટ સાધ્ય પદમાં બિરાજમાન છે એમની તો કોઈ પ્રશ્ન જ નથી, પણ એ માર્ગના ઉત્કૃષ્ટ સાધક પણ કેવા હોય છે, અને તો પછી એ માર્ગમાં એ મારે જેને શરૂઆત કરવી છે, જયમાલામાં જેમ શરૂઆત કરી છે એવી રીતે અહીંયા આપણે પણ એ માર્ગમાં જો સાધનામાં આગળ વધવું છે તો આપણું જીવન અંતર્બાહ્ય કેવું હોય એના માટેના આ બધા પર્વો હોય છે. એમાં આપણે અત્યારના પૂજ્ય ગુરુદેવશ્રીએ જે લીધું એના ઉપર આપણે આવી જઈએ. જે 265 નંબરનો કળશ ગુરુદેવશ્રીએ થોડોક લીધો, પછી 266 ઉપર આવ્યા, અને આજ છે અધિકાર કેવો છે, સમયસારમાં શેમાં લીધો છે, આ બધું શેમાં લીધું છે, પરિશિષ્ટમાં લીધું છે. અને પરિશિષ્ટમાં પણ વિષય શું લીધો, પરિશિષ્ટમાં કયો વિષય લીધો, અનેકાંત સ્યાદવાદની આખી, અને એના માટે શરૂઆત શેનાથી કરી, 14 બોલ જે ચાલ્યા એમાં આચાર્ય દેવે ખાસ લીધું કે આખા સમયસારમાં આત્માને કઈ રીતે ઓળખાયો છે, જ્ઞાનમય તરીકે ઓળખાયો છે. જ્ઞાન તે આત્માને, આત્મા કે જ્ઞાન, છઠ્ઠી ગાથાથી જ આત્માને નાયક ભાવ કહીને સળંગપણે કોઈને એમ થાય કે આત્મા માત્ર જ્ઞાનમય જ હશે, બીજા ધર્મો એનામાં નહીં હોય, તો એવું નથી. જ્ઞાન માત્ર ભાવની અંદર એની સાથે તન્મયપણે કેટલા ધર્મો હશે? 14 આપ્યા છે એમાં. તો કદાચ વધારે લઈએ તો એનાથી એક્સટેન્ડ કરીએ તો 47 શક્તિ લઈએ, એટલા જ હશે ને ભાઈ. વર્ણનમાં મર્યાદા છે, વસ્તુ બેહદતામાં છે. કારણ કે વર્ણન કરવા માટેના શબ્દો મર્યાદિત જ છે, પણ એ દ્વારા ભાવોની કેવી છે બેહદતામાં. તત, અતત, એક, અનેક બધા ચાલી ગયા, એમાં એક એકમાં જોઈએ તો એ ભેદજ્ઞાન કરાવે છે આપણને. તો તું કોના રૂપે છે? જે આજે ગુરુદેશીએ કોઈ દી કલ્પના નહીં કરી હોય, એક શબ્દ ઉપર ગુરુદેશે ક્યાં કેટલું ઘટાયું હતું? 265 નંબરના શ્લોકમાં એ ક્યાં શબ્દ ઉપરથી ઘટાયું હતું ગુરુદેવ? સાક્ષાત સ્વયં છે ને, એનો અર્થ કરીને સાક્ષાત પ્રત્યક્ષપણે છે ને, એના ઉપરથી સાક્ષાત ઉપરથી શું ઘટાયું હતું? આપણે કોને માનીએ છીએ? આ કરીને માનીએ છીએ ગુરુદેવ, એનાથી ક્યાં સુધી લીધું આખું? અને એ પહેલા પણ ગુરુદેવે શું કીધું? થોડુંક વૈરાગ્યની વાત કરી, તેના ઉપરથી કરી નહી. ત્રિલોય પણતિમાં ગુરુદેશી ચાર ગતિના દુઃખના વર્ણનમાં નરકના દુઃખનું વર્ણન કર્યું, એના ઉપરથી એ બધું કર્યું ને, થોડું વર્ણન એમાં કે કેવી રીતે ઉત્પન્ન થાય, બિલમાંથી એમાંથી પછડાય, તો એના ઉપરથી પછી આખું. આ એક બહુ જ હર સમયમાં આપણી પરિસ્થિતિનું કેવું અભિપ્રાયમાં વિપરીતતામાં જઈએ છીએ, અને જ્ઞાની તે જ વખતે કેવું કરે છે? શું વાત લીધી હતી? 3 સામે શું થાય છે? એક જ્ઞાનની પણતી છે. હવે જ્ઞાનની પણતી છે તેમાં શું થાય છે? જ્ઞાન જાણે છે તો કોઈક જણાવવા યોગ્ય છે, અને જ્ઞાન પણતી છે તો જ્ઞાનનો કોઈ ભંડાર પણ હોવો જોઈએ. એક જ જ્ઞાન પણતીમાં એ 3 વાત સિદ્ધ થાય છે કે જ્ઞાન છે તો એમાં કોઈક જણાવવા યોગ્ય છે, અને જ્ઞાનનો પ્રવાહ છે તો ક્યાંક જ્ઞાનનો કોઈક આધારભૂત ભંડારરૂપ દ્રવ્ય છે. આમાં આપણે ક્યાં ઠોકર ખાઈએ છીએ? એ જ્ઞાનની પણતી દ્વારા જ્ઞાનયક ભગવાન આત્માની મધી અધિકતાને એ જ્ઞાન ભાવમાં રહેવાની બદલે જ્યાં જે જણાય છે એમાં શું કરી બેઠા છીએ? એકત્વ કરી બેઠા છે. અરે ગુરુદેવ સરસ, જુદી જુદી જેમાં તું તન્મય નથી એમાં મારા પણ હું માનીને બેઠો, અને જે તારામાં તન્મય છે એવા જ્ઞાન ભાવને તું નથી સ્વીકારતો. જ્ઞાનની પણતી કોનાથી તન્મય થાય છે? જ્ઞેયથી તન્મય થાય છે. જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશે કે જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશે છે? તો જેની સાથે તન્મયતા નથી એમાં એકત્વ કેમ કરે છે? અને તને ખરેખર એ જ્ઞાનની પણતી જેના આધારે છે, જેની સાથે ભલે તન્મય એટલે અનુભવ નહીં પણ એવી જાતની છે, એમાં તને કેમ એકત્વ નથી થતું? એની અધિકતા તને કેમ નથી થતી? એમાં પણ એક ગુરુદેવ લોજિક આપ્યું. શું લોજિક આપ્યું? કારણ કે એ ક્યાંક ને ક્યાંક પોતાનું અસ્તિત્વપણું માને છે, કઈ નાસ્તિક તો નથી. તો શું થાય છે કે જે જણાય છે એનાથી ભિન્નતાનો ભાવ તો ખબર નથી, ભેદજ્ઞાન તો છે નહીં, અને જે જણાય છે એમાં પોતાનું અસ્તિત્વપણું માને. જ્ઞાનની પણતી દ્વારા જ્ઞાન ભાવમાં પોતાનું અસ્તિત્વપણું સ્થાપવું જોઈએ, એમાં એકત્વપણું સ્થાપવું જોઈએ, એની બદલે જે જણાય છે એમાં પોતાપણું એકત્વપણું અસ્તિત્વપણું માની. અને આ ક્યારથી કરીએ છીએ? અનાદિથી કે અભાવથી કરીએ છીએ? જીવનમાં બહુ જ એક ગુરુદેશીના ભાવમાં કેવું એક શબ્દ પ્રત્યક્ષપણું જે છે ને, સાક્ષાત પ્રત્યક્ષ, એના ઉપરથી ખરેખર તારા માટે પ્રત્યક્ષપણું શું હોવું જોઈએ? જેમાં તન્મય છો એ કે જેમાં તન્મય નથી એ? અને એનાથી ઊંધું જ આપણે કરીએ છીએ કે જેમાં તન્મય નથી એવા જ્ઞેય ભાવોમાં આખું આપણે તન્મયપણું કરીને એ બેઠા છીએ. સુંદર એક શબ્દ ઉપરથી આખો ઘણો વિસ્તાર કરીને આપણને એ સમજાયું હતું. અને આમાં હવે સાધ્ય સાધક તો મૂળ પરિશિષ્ટમાં અમૃત ચંદ્રાચાર્યદેવ આ વિષય ઉપાડ્યો કે આપણને જ્ઞાન માત્ર ભાવમાં કદાચ એક પણ જ દેખાતું હશે, ખાલી જ્ઞાન ભાવ જ દેખાતો હશે. આચાર્ય દેવ કહે છે અમને એમાં શું દેખાય છે, અનેકપણું, અને એ અનેક ધર્મની પશ્યંતિ અનેકાંતમય મૂર્તિ. એવા આવે છે ને શબ્દો ક્યાં, આખી જો સમયસારના કળશમાં બીજાથી શરૂઆત અમૃતચંદ્રાચાર્ય કે દરેક આત્મા, અહીંયા તો દરેક પદાર્થ પણ છે પણ અહીંયા આત્મા ઉપર લે, દરેક આત્મા જ્ઞાન માત્ર કેતા પણ કેવો છે, અનેક ધર્માત્મક પદાર્થ છે. અને એને કહેનાર વાણી કેવી છે, અનેક ધર્મને સ્યાદ પદથી સિદ્ધ કરીને બતાવનારી છે. તો અહીંયા એ આપણને લે છે કે જ્ઞાન માત્ર ભાવ કીધો એટલે એમ ન સમજવું કે એમાં એક જ્ઞાન જ છે, જ્ઞાન જ્ઞાન રૂપે છે તો તત્ ધર્મ થઈ ગયો, અને જ્ઞાન તે જ સમયે જ્ઞેય રૂપે નથી થતું તેનું નામ શું થઈ ગયું, અતત્પણું થઈ ગયું. જ્ઞાન જ્ઞાન રૂપે જોવો તો કેવું છે, એક રૂપે છે, અનેકને જાણે છે તે રીતે જોવો તો અનેક રૂપ પણ છે. પછી સ્વથી અસ્થિ પરથી નાસ્તી એના ચાર ચાર બોલ, અને છેલ્લે નિત્ય અને અનિત્ય 14 બોલના. તે જ્ઞાન માત્ર ભાવ કેવો છે, નિત્ય છે કે અનિત્ય છે, કે એને તમે દ્રવ્ય ગુણ રૂપે પણ જો જોવો તો એ કેવું છે, નિત્ય છે, અને પણતી રૂપે જો એને જોવો તો એ કેવું છે, અનિત્ય છે. અનિત્ય કેવું કહેવાય, શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય, અનિત્ય પણ શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય. નિત્ય તો શુદ્ધ આત્મા છું જ, અનિત્ય પણ શું છે, શું છે, અનિત્ય એની અપેક્ષા એ શુદ્ધ છે, ખોટો પણ ખોટાની અપેક્ષા એ સાચો છે. એક બહુ સરસ વિચારવા જેવું છે, નિત્ય અનિત્ય ખરેખર વસ્તુના ધર્મો છે, એમાં શુદ્ધ અશુદ્ધ ન કર. અનિત્યપણામાં સ્વભાવથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થાય એ અશુદ્ધ છે. શું છે, એટલા માટે આખો જે વિષય અહીંયા લીધો છે, જીવદ્રવ્ય લીધો, દ્રવ્ય પર્યાયમાં લીધો, પેલો આવ્યું છે ને શરૂઆત જ્યાંથી કરીને અહીંયા આખો કેવી રીતે વાત લીધી છે, શેમાં આપણે જોયું છે. જો જોવું હોય તો અહીંયા સીધું લઈએ, આપણે પહેલું જ લઈએ 264 શરૂઆત પહેલો શ્લોક છે ને, એમાં વિદ્યમાન પૂર્વોક્ત જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય રૂપ, પછી આખું ન્યાથી લીધું છે, પછી એનાથી જ લીધું તો આગળ પહેલો વિનશે તો આગળનો ઉપજે, અને વિશેષણ એટલે ન તો ઉપજે છે અને ન તો. આખી શરૂઆત ક્યાંથી લીધી, આ કોની લીધી છે, પ્રમાણના વિષયરૂપ દ્રવ્યની ગુણ પર્યાય પદાર્થની વાત લીધી છે, શુદ્ધ નહીંના વિષયરૂપનું નથી લીધી. કામ શા માટે અહીંયા આવી રીતે લીધું છે, કારણ કે દ્રવ્યગુણ પર્યાય છે તો જ અનેકાંત પદાર્થ છે એમાં સ્વાદવાદ સિદ્ધ થઈ શકે છે. તો એ સ્વાદવાદ સિદ્ધ કરવા માટે એક જ પદાર્થમાં નિત્યપણું અનિત્યપણું એ ધર્મ સિદ્ધ કરીને એ લીધા. એનાથી હજી આગળ વધારીને આચાર્યદેવે જ્ઞાન માત્ર ભાવની સાથે કેટલી શક્તિઓ ઉછળે છે, અનંત શક્તિ ઉછળે છે, એમાંથી 47 શક્તિ કહી. અને એ રીતે પણ શું સિદ્ધ કર્યું, વસ્તુ પદાર્થનું શું છે, અનેક ધર્માત્મક. જ્ઞાન માત્ર ભાવ સાથે અનંત ધર્મનું શક્તિ જે છે એનું ઉછળવું થાય છે, એમાં 47 કરી. અને ફરીથી અહીંયા એ જ જ્ઞાન માત્ર ભાવ કેવો છે, ઉપાય રૂપે કે ઉપાય રૂપે, કે જે જ્ઞાનમય ભાવ છે, પ્રણમન રૂપ ભાવ છે, એ અધૂરો છે તો ઉપાય છે અને પૂર્ણ છે તો ઉપાય છે. આ રીતે એ જ્ઞાન માત્ર ભાવમાં પણ બે પણ એ સિદ્ધ કરીને અનેકાન પણ આપણને એ સિદ્ધ. આ બહુ જ કોઈને લાગતું આવું બધું જરૂરી હતું, આપણે એવા નથી, પણ ક્યાંક એકાંતવાદી હોય એ માની લે કે જ્ઞાન એટલે જ્ઞાન જ, બીજું કઈ ન હોય એનામાં, જ્ઞાન કાં તો નિત્ય જ હશે ને જ્ઞાન કાં તો માત્ર અનિત્ય હશે, તે એવા અભિપ્રાયો જગતમાં ચાલતા હોય છે. એની માટે આ ખાસ, અને એવો કદાચ આપણામાં પણ સૂક્ષ્મપણે અભિપ્રાય હોય એના માટે ખુલાસાથી આખી વાત એ લીધી છે કે જ્ઞાન. અને એ રીતે એક સિદ્ધ શું કર્યું આજે પણ લીધું, તો જ્ઞાન માત્ર ભાવ એ શું છે, ઉપાય રૂપ છે, અને એ જ કેવો છે ઉપાય. એનાથી શું સિદ્ધ કરવું હતું, એક શું સિદ્ધ કે ક્યારે પણ ભૂમિકાનો રાગ એ સાધક રૂપે નહીં હોય, ઉપાય રૂપે નહીં હોય. સામાન્ય રૂપે અત્યારના અભિપ્રાય ચાલે, બીજાની વાત નહીં, આપણને કે ક્યારેક તો શુભ રાગ કરતા કરતા તો આગળ વધારશે કે નહીં. આ ખાસ એક ફરીથી ઉપાય રૂપે કોણ પરમે છે, કસાયની મંદતા, અને ઉપાય રૂપે કોણ પરમે છે, સાધક રૂપે કોણ છે, સાધ્ય રૂપે. અરે કારણ કાર્ય જો તારે જોવા છે તો એક જાત જોજે, બે વિરુદ્ધ જાતમાં ક્યારેય કારણ કાર્ય પણ હોય શકે નહીં. આમ તો ભક્તિમાં બોલી લે, આ કોલિયાના બીજથી ક્યારેક આંબો થાય એવું બોલીએ ને, નહીં તો એ શું છે, એ દ્રષ્ટાંત છે. આ સિદ્ધાંત શું શીખડાવે છે કે તારે જો વિતરાગતા રૂપનું જો ફળ જોવે છે, પૂર્ણ જ્ઞાનમય ભાવ તારે જો જોતો હોય ઉપેય તરીકે, તો ઉપાયમાં પણ કોણ જોશે, જ્ઞાન માત્ર ભાવ. એક એક સિદ્ધાંતથી વિચાર કરીએ તો અંતે આપણને આ પ્રયોજન અહીંયા સુધી આપણને લઈ જાય છે. અરે યથાર્થ કારણના અભાવમાં આપણને ક્યારેય કાર્ય ફળ પ્રગટ નથી થયું. મૂળ પાયામાં શું ભૂલ રહી ગઈ છે, યથાર્થ કારણના ઉપાયના, જેને કે પ્રયત્નમાં પ્રયાસમાં વિપરીતતાથી આપણને ઈચ્છિત કાર્યની વિતરાગતાની સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી. તો અહીંયા એક ઉપાય અને ઉપાય કહીને આચાર્ય દે કે તું યથાર્થ ઉપાય કર, નિશ્ચિતપણે તને યથાર્થ ફળ મળ્યા વગર રહેશે નહીં. પણ વિપરીત કારણ આપે છે, ઉપાય કરે છે, તો તને કાર્ય અને સિદ્ધિ ફળની ઉપેયની તને પ્રાપ્તિ થવાની નથી. તો અહીંયા ફરીથી ઉપાય અને ઉપેયમાં હવે કોણ લેશું ઉપાય, ઉપેય બે જ્ઞાન માત્ર ભાવ લેશું, એનો અર્થ લેશું. ઉપાયમાં કોણ લેશું, આજે બહુ જ ગુરુદેવ છે એટલે આ તો પ્રવચન આજથી કાલે ચાલી ગયો, કાલ પરમદે 2 થી ચાલે 264, એમાં સૌથી જે લઈએ ફરીથી વાંચે 264 શ્લોકમાં, વિદ્યમાન પૂર્વક જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે. અહીંયા પર્યાય કે લેશું આપણે, નિર્મળ કેમ, અશુદ્ધ પર્યાય પણ લઈ શકાય ને દ્રવ્ય ગુણ પર્યાયમાં નહીં. અરે ભાઈ જ્ઞાન માત્ર દ્રવ્ય છે પણ પર્યાય તો અશુદ્ધ લેવાય ને. અરે ભાઈ આ ઉપાય લેવાનો છે તારે, તો ઉપાય કોણ છે, ઉપાય કોણ છે, જ્ઞાન માત્ર, તેનો ઉપાય પણ કેવો હોય છે, જ્ઞાન માત્ર જ હશે. અહીંયા નિર્મળ પર્યાય રૂપે પરમેલું દ્રવ્ય છે એ કેવા રૂપે લીધું, ઉપાય તરીકે છે જ્ઞાન માત્ર ભાવ, પણ એની સાથે અભેદપણે કોણ લઈ લીધો, આખું નિર્મળ પર્યાય સહિતનું પ્રમાણનું વિષયરૂપ જીવ દ્રવ્ય દ્રવ્યગુણ પર્યાય શું છે, ઉપાય છે. અને એના ફળમાં શું થાય છે, ઉપેય પ્રગટ થાય છે. નિયમસારમાં કોની શૈલી હોય, કારણ કાર્યમાં કોની શૈલી હોય, નિયમસારમાં કારણ કાર્યની જ વાત ચાલે છે. આમ કાર્ય નિયમ કારણ નિયમ બધા આવે છે ને, કારણ પરમાત્મા કાર્ય પરમાત્મા બધા આવે છે ને, કારણ જેવું કાર્ય. નિયમસારની શૈલી કારણ એટલે જે આશ્રયભૂત તત્વ છે, શું છે, ક્યાંય પણ કારણ પરમાત્મા કારણ જીવ કારણ ની બધા સેમાં હશે, એખંડ જેને આશ્રય અવલંબનથી તને ફળની પ્રાપ્તિ થાય એની વિષય લીધી. અહીંયા કોને લીધી છે કે બે પર્યાયોની વચ્ચેનું કારણ કાર્યની, જેને કહીએ એમાં સરસ પ્રશ્ન લઈ શકાય, મોક્ષનું કારણ કોણ? જે સાત તત્વ લઈએ તેમાં મોક્ષનું કારણ કોણ? સંવનની જ રહે, એમાં પૂછવાનું શું? અને એ જ વાતને નિયમસારમાં પૂછીએ તો, અને એ રીતે હજી વિચારવું હોય 320 ગાથા જયસેનાચાર્ય દેવની ટીકા, એમાં મોક્ષનું કારણ કોને બતાવ્યું? ત્યાં મોક્ષનું કારણ શુદ્ધ પારણામિક ભાવને મોક્ષનું કારણ કીધું છે. એ ગાથા શું છે? ચલો ગાથા તો જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદ નથી નથી એનાથી આગલો શબ્દ નથી કારક ત્રિકાળી દ્રવ્ય એ દૂર પર નથી એ મોક્ષનું કારણ. ત્યાં 320 ગાથામાં ઔપસમિક ક્ષાયોપસમિક અને ક્ષાયિક ભાવ કીધા છે. ત્રિકાળી દ્રવ્ય તો અકારણ અવેદક છે. આપણે જો દરેકની શૈલીને પ્રકાર વિચારવાનો છે, આશ્રયભૂત માટે નિયમસારમાં એને જ કારણ પરમાત્માને કારણ કીધું. જેને બીજી ભાષામાં લઈએ તો ઉપાદાન બે પ્રકારના લીધા ને, એક કારણ બે લઈએ, નિમિત્ત કારણ ને ઉપાદાન. એમાં ઉપાદાનમાં પણ ત્રણ પ્રકાર લીધા છે, એમાં બે મુખ્ય લઈએ, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક. ક્ષણિકના પાછા બે ભેદ છે. તો એ શૈલી છે, એક આશ્રયભૂત અને એક નિયમરૂપ, કે મોક્ષ પ્રગટ થાય એની પહેલાની પર્યાય પૂર્વાનંતરવર્તી પર્યાય કઈ હશે? મોક્ષ માર્ગની જ હશે. એટલે બે પર્યાયોનો જો સંબંધમાં લેવું હોય તો એમાં કારણ કાર્ય એ રીતે મોક્ષ માર્ગ છે એ મોક્ષનું કારણ છે. પણ સાથે સાથે નિયમ સારી શૈલી શું કામ લીધી? કે મોક્ષ માર્ગ પ્રગટ્યો છે એ ક્યારે પ્રગટ્યો છે? કે મોક્ષ સ્વરૂપ ત્રિકાળી આત્મા છે તો મોક્ષ માર્ગ પ્રગટ થયો છે. ખાલી મોક્ષ માર્ગ એમને નહીં પ્રગટ થાય, તો મોક્ષ સ્વરૂપ છે એનો આશ્રય છે, માર્ગ પ્રગટે છે તો ફળરૂપે ઉપેય પ્રગટે છે. તો જ્યાં જે પ્રકારની શૈલી હોય એ બધી લેવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે થોડુંક 264 ઉપર લઈએ તો એ રીતે અહીંયા વિદ્યમાન પૂર્વક જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય, વિદ્યમાન પૂર્વક, પૂર્વક એટલે પૂર્વ પહેલા ઉક્ત કહેલો આખા સમયસારમાં જે જ્ઞાન માત્ર આત્મા કીધો છે એ કેવો છે? વિદ્યમાન એ જ્ઞાન માત્ર જીવ દ્રવ્ય ગુણ પર્યાય રૂપ છે. છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમતિ જ્ઞાયક ભાવે કીધો છે. હવે તો અહીંયા એને ઉપાય તરીકે સિદ્ધ કરીને લેવો છે. ત્યાં તો આશ્રયભૂત તત્વ દેખાડવા માટે પર્યાય માત્રથી રહી જ્ઞાયક ભાવ કીધો. અહીંયા હવે કેવો લેવો છે? કે એ નિર્મળ મોક્ષ જ્ઞાન ભાવ રૂપે પરમેલો એક શુદ્ધાત્મા એ દ્રવગુણ પર્યાય છે. તો ભાવાર્થ જીવ દ્રવનું દ્રવપણું કહ્યું છે અને હયાતી સિદ્ધ કહે. હવે આવું જે પ્રમાણના વિષયભૂત દ્રવગુણ પર્યાય કેવું છે? પૂર્વક પ્રકારે પહેલો વિનશે એટલે આક્રમનો અર્થ કરે છે અને આગળનો ઉપજે. ચલો શું છે પૂર્વોક્ત પ્રકારે ફરીથી આવ્યું? પહેલો વિનશે એટલે પૂર્વ પર્યાયથી અભાવ, વિનશે વ્યય, અને આગળનો એટલે ભવિષ્યની જે પર્યાયથી વર્તમાનમાં ઉપજે છે. આ રીતે એક બહુ જ વિચારવા જેવું છે. ઉત્પાદો એટલે શું? પર્યાયનો નાશ અને પર્યાયનો ઉત્પન્ન થવો, એટલા માટે વ્યાખ્યા આવે છે ને, પૂર્વ પર્યાયનો અભાવ તેનું નામ વ્યય અને નવીન પર્યાયનું ઉપજવું એનું નામ ઉત્પાદ છે. એટલે બે જુદા આપો, પહેલો વિનશે ભૂતકાળની પર્યાયનો અને બેનો કેવો છે સમય? બે. કેમ? પહેલા સમયે નાશ પામે ને બીજા સમયે ઉત્પન્ન થાય. પર્યાય એક સમયે ઉત્પન્ન થાય ને એક સમયે નાશ થાય? પર્યાય જે સમય ઉત્પન્ન થાય એ સમય નાશ થાય ને? અરે ભાઈ, એક પર્યાયની વાત લેશું તો પહેલા સમય ઉત્પન્ન ને બીજા સમય વ્યય, પણ બે પર્યાયનો ઉત્પાદ લેશું તો એક સમય છે. એટલા માટે બે પર્યાય આવી. કઈ બે પર્યાય આવી? પૂર્વ પર્યાય અને એક નવી પર્યાય. તો એ આગળનો પર્યાય એટલે જે, અને ગુરુદેવ આના સરસ એટલે તો આગળનો એટલે શું? આગળનો એટલે આગળનો, આગળનો ઓલું પૂર્વનું તો ગયું, પૂરો પહેલો એટલે પૂર્વ નહીં, પર્યાય નો વ્યય, હવે હવે પછીની, પણ હવે પછીની એટલે શું? ગુરુદેવ શ્રી સરસ એમાંથી કે એના ક્રમમાં સહજમાં જે થવાનો કાળ છે એ પર્યાય. શબ્દ વાપરો છે ક્રમ, ક્રમબદ્ધ પર્યાય માટે કયો શબ્દ વાપરો છે? 308 થી 311 આ ક્રમ નિયમિત ક્રમ ગુરુદેવ છે. આના ઘણા એક શબ્દો ઉપરથી એક ક્રમ એટલે શું અર્થ આવે છે? અર્થ ક્રમ એટલે પગ અર્થ થાય છે. જેમ કોઈ પણ ચાલીએ આપણે, આમ તો ઓલામાં મિલ્કી બોલતા હોય રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ બોલતા હોય ને, ક્યારેય પણ જમણો જમણો નહીં આવે, ડાબો જમણો અથવા જમણો જે રીતે લ્યો એનો શું હોય છે? ક્રમ છે. એમ અહીંયા આગળનો, પણ આગળનો એટલે શું? ન થવા યોગ્યને પ્રગટ કર્યો અને થવા યોગ્યને અટકાવ્યો એ ક્રમ નથી. શું છે? કઈ થવા યોગ્યને અટકાવ્યો અને નહીં થવા યોગ્યને કર્યો એમ નથી, શું છે? આગળનો. આ એક અદભુતતા છે ગુરુદેવ, એક શબ્દોમાંથી કેવા ભાવ કાઢી શકે છે અહીંયા, કે ક્રમ શબ્દ કીધું એટલે આગળનો. આગળ એટલે ગમે તેને, તે ઘણી વાર એવું થતું હોય છે ને, ઘણી વાર આડુંઅવળું થતું હોય છે કે નહીં? અમે ટ્રેન કે ટાઈમસર પહેલા એનાઉન્સ થઈ ગયું હતું, પાછી કેવી થઈ ગઈ? લેટ થઈ ગઈ ને. ક્યારેક જગતના પ્રવાહનો ક્રમ બદલતો નથી અને એટલા માટે તારા ભાવમાં નિશ્ચિત થઈ જશે. ક્યારેય પણ ઉપયોગને ચંચલિત નહીં થવા દેતા, કારણ કે જગતનો પ્રવાહનો ક્રમ પોતાને દરેકનો, આ ક્રમબદ્ધ કોને લાગુ પડે, સ્વને કે પરને? દરેકનો પ્રવાહનો ક્રમ છે, તો શા માટે તું અનિશ્ચિતતામાં તારા ઉપયોગને ચંચલિત કરી દે છે? તો અહીંયા પહેલો વિનશે, આગળનો એક ઉપજાને, એટલે જે નિશ્ચિતપણે છે તે ઉપજે છે. અને આવું બે સાથે હોવા છતાં ક્રમ પર્યાયનો, પૂર્વ અને ઉત્તરનો, પોતે ગુણ રૂપે અને દ્રવ્ય રૂપે કેવો રહે છે? અક્રમ રહે છે. કે ન ઉપજે ન વિનશે, ગુણમાં અને દ્રવ્યમાં ઉત્પન્ન થવું ને એવું નથી, અને એ રૂપે છે. અને આ રીતે અંશરૂપ ભેદ પદ્ધતિથી એ પ્રવર્તી રહ્યો છે. કોઈ અંશથી જોઈએ તો ટકવાપણું છે અને કોઈ અંશથી જોઈએ તો ટકવાપણું છે. આવી અંશરૂપ ભેદરૂપ પદ્ધતિ કોણ ટકી રહ્યું છે? અહીંયા તો પોતાની વાત છે, જીવ દ્રવ્ય, જ્ઞાનમય જીવ દ્રવ્ય. અંશ ભેદથી જોઈએ તો ભેદ વિરુદ્ધ છે, જેને નિત્ય અનિત કીધું હતું. અને એ કેવું છે? એ કેવું છે? ચિત્રમ, ચિત્રમ એટલે પરમ અચંબો જેમાં એવું છે. આ અજ્ઞાની જીવો એકાંતવાદીને અચંબો કરાવે છે. તમારામાં કાંઈ નહીં, આત્માને તમે નિત્ય તો એ હા પાડો, અનિત્ય તો એ હા પાડો. એ છે, આત્માને છે કહેવાય કે નથી કહેવાય?
બંને કહેવાય.
આત્મા નથી એમ કહેવાય? ન જ કહેવાય ને, આત્મા નથી, આત્મા છે જ કહેવાય ને ખાલી. અરે આત્મા જે સમયે સ્વથી અસ્થિ છે તે જ સમય તે પરથી નાસ્તિરૂપ ધર્મ રહેલો છે, નહીતર સર્વથા અસ્થિરૂપો તો સ્વ પરનું એકમેકપણું થઈ જાય અને સર્વથા નાસ્તિઓ તો અસ્તિત્વ જ ન રહે. પણ શું થાય? જેને જ્યાદવાદ અનેકાંત સ્વરૂપનો સ્વીકાર નથી, આ વાત શું કરાવે છે ને? આશ્ચર્યકારી અચંબો લાગે કે તમારામાં પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ નથી, વસ્તુનું જ આવું સ્વરૂપ છે. પણ એ જે તત્વનો અભ્યાસ નથી તેનાથી આગળ ગુરુદેવ શ્રી ગણું લીધું છે એ વસ્તુ લીધું.
સહજાનંદી શુદ્ધિ અવિનાશી હું આત્મસ્વરૂપ સહજા